એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે જે સ્ત્રોતો પર વાત કરવાના છીએ એ છે શાંત મન, એટલે કે ધ ક્વાયટ માઇન્ડ પુસ્તક અને એના લેખક જ્હોન ઈ કોલમેન વિશે. અને જુઓ, શરૂઆતમાં જ કહી દઉં, આમાં એક મજાની વાત છે. આપણી પાસે છે ને લેખક વિશે અને પુસ્તકના મુખ્ય વિચાર વિશે પણ થોડી અલગ અલગ માહિતી છે, કદાચ થોડી વિરોધાભાસી પણ લાગે.
બરાબર.
એટલે આપણું કામ ખાલી સારાંશ આપવાનું નથી, પણ જુદા જુદા ચિત્રોને સમજવાનું પણ છે કે આ બધું શું છે.
બિલકુલ. અને આ વિષય એટલે કે મનની શાંતિ એ આજના જમાનામાં કેટલો બધો જરૂરી છે નહીં? ચારે તરફ દોડધામ, તણાવ, સતત માહિતીનો મારો.
હા, સાચી વાત છે.
એવામાં આપણે અંદરની સ્થિરતા કેવી રીતે શોધી શકીએ એ જ મોટો સવાલ છે. અને આ સ્ત્રોતો, જેમ તમે કહ્યું, કદાચ આપણને બે અલગ રસ્તા બતાવી રહ્યા છે જે ખરેખર વિચારવા જેવું છે.
હા, તો આજની આપણી આ ચર્ચાનો હેતુ એ જ છે કે આ સ્ત્રોતોના આધારે આંતરિક શાંતિ મેળવવા માટે કયા અલગ અલગ દ્રષ્ટિકોણ આપણી સામે આવ્યા છે અને આ ભિન્નતા આપણને શું શીખવી શકે છે. ચલો આ રસપ્રદ સામગ્રીમાં થોડા ઊંડા ઉતરીએ. તો સૌથી પહેલી વાત જેણે મારું ધ્યાન ખેંચ્યું ને એ છે લેખક જ્હોન ઈ કોલમેન. એમના વિશે બે સાવ અલગ ઓળખ મળી છે આપણને. એક સ્ત્રોત તો કંઈક સાવ જુદું જ કહે છે નહીં?
હા, એ ખરેખર અસામાન્ય છે. જુઓ, એક સ્ત્રોત એમ કહે છે કે આ જ્હોન ઈ કોલમેન છે ને, જેમનો જન્મ 1923માં અને અવસાન 2010માં થયું, એ કોઈ સાયકોલોજિસ્ટ કે એવા કોઈ અધ્યાત્મ ગુરુ નથી.
અચ્છા, તો કોણ?
પણ એ તો પહેલા બ્રિટિશ ઇન્ટેલિજન્સ ઓફિસર હતા અને પછી લગભગ 20 વર્ષ સુધી યુએસની જે સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી છે એટલે કે CIA એના માટે કામ કરતા એજન્ટ હતા.
ઓહો, CIA એજન્ટ?
હા.
અને એમનું કાર્યક્ષેત્ર પણ મુખ્યત્વે દક્ષિણ પૂર્વ એશિયા હતું, ખાસ કરીને થાઇલેન્ડ, એટલે કે જાસૂસીની દુનિયા, જેમનું કામ જ દુનિયા પર નજર રાખવાનું, વિશ્લેષણ કરવાનું અને કદાચ થોડું શંકાશીલ રહેવાનું હોય. આ તો આપણે જે વિચારીએ એનાથી સાવ જ અલગ પૃષ્ઠભૂમિ છે.
બરાબર. આ સ્ત્રોત એ વાત પર ભાર મૂકે છે કે એમનો અભિગમ ખૂબ જ વ્યવહારુ હતો, શંકાશીલ પણ પછી જીવનના પાછલા ભાગમાં આ બધી બહારની દુનિયાના રોનાંચ અને સંઘર્ષમાંથી એ આંતરિક શાંતિની શોધ તરફ વળ્યા. એટલે આ સ્ત્રોત માટે એમની વિશ્વસનીયતા આ પરિવર્તનમાં જ છે કે એક અત્યંત તાર્કિક પશ્ચિમી મન એ પૂર્વના અનુભવજન્ય જ્ઞાન તરફ વળે છે, એ જાણે એક સેતુ જેવા બન્યા.
વાહ, આ તો ખરેખર અનોખી વાત કહેવાય. પણ તો પછી પેલો બીજો સ્ત્રોત શું કહે છે? એ લેખકને કેવી રીતે ઓળખાવે છે?
બીજો સ્ત્રોત એક સાવ જુદું ચિત્ર આપે છે. એમના પ્રમાણે જ્હોન ઈ કોલમેન તો સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાંથી PhD થયેલા ક્લિનિકલ સાયકોલોજિસ્ટ છે, ધ્યાન શિક્ષક છે અને ચેતનાના અભ્યાસમાં સંશોધન પણ કરે છે.
ઓહો.
એમના બીજા પુસ્તકોનો પણ ઉલ્લેખ છે, જેમ કે પાથવેઝ ટુ ઇનર પીસ અને ધ સાયન્સ ઓફ સ્ટિલનેસ.
એટલે અહીં તો એ એક વિદ્વાન તરીકે રજૂ થાય છે જે મનોવિજ્ઞાન, આધ્યાત્મિકતા અને ન્યુરોસાયન્સ એટલે કે મગજનું વિજ્ઞાન એ બધાને જોડે છે.
હા, આ સ્ત્રોત કહે છે કે એમની ખાસિયત વૈજ્ઞાનિક પદ્ધતિ અને ધ્યાનના ઊંડા અનુભવને જોડવામાં છે. એ પ્રાચીન પદ્ધતિઓને આધુનિક સંદર્ભમાં અને કોઈ ધર્મ સાથે જોડ્યા વગર બિનસાંપ્રદાયિક રીતે જુએ છે. અહીં એમની વિશ્વસનીયતા, એમની શૈક્ષણિક લાયકાત અને અંગત અનુભૂતિ બંનેમાંથી આવે છે.
તો મતલબ એમ થયો કે એક જ પુસ્તક અને લેખક માટે આપણી પાસે બે સાવ અલગ પ્રોફાઇલ છે. એક બાજુ અનુભવી ભૂતપૂર્વ જાસૂસ અને બીજી બાજુ એક પ્રતિષ્ઠિત મનોવિજ્ઞાની. આ પોતે જ એક કોયડા જેવું છે. આપણે આગળ વધીએ તેમ આ બંને દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખવા પડશે. લેખકની જેમ જ પુસ્તક શાંત મનના મુખ્ય વિચાર વિશે પણ આ સ્ત્રોતોમાં થોડી ભિન્નતા દેખાય છે. ચાલો પહેલા સ્ત્રોતની વાત કરીએ. એના મુજબ પુસ્તકનો સાર શું છે?
પહેલા સ્ત્રોત મુજબ પુસ્તકનો કેન્દ્રીય વિચાર એ છે કે સાચી આંતરિક શાંતિ છે ને, એ કોઈ બૌદ્ધિક તર્ક વિતર્ક કે મોટી મોટી ફિલોસોફીની વાતોથી નથી આવતી.
તો પછી શેનાથી આવે?
એ તો પોતાના જ મન અને શરીરના સીધા ક્ષણે ક્ષણે જે અનુભવ થાય છે ને, એના નિરીક્ષણથી આવે છે. મતલબ કોઈ બહારની વસ્તુ કે વ્યક્તિ આપણને શાંતિ ના આપી શકે, એ આપણી અંદર જ છે.
અને એ સ્ત્રોત આપણા દુઃખનું કારણ શું ગણાવે છે? આપણે આટલા અશાંત કેમ રહીએ છીએ?
એ કહે છે કે આપણા મોટાભાગના દુઃખનું મૂળ આપણી બે આદતોમાં રહેલું છે. એક તો સુખ સંવેદનાઓ, જે આપણને ગમે છે એના માટે સતત તૃષ્ણા રાખવી, અને બીજું અપ્રિય સંવેદનાઓ, જે નથી ગમતી એના પ્રત્યે દ્વેષ રાખવો. આપણે સતત ગમતા પાછળ દોડીએ છીએ અને અણગમતાથી ભાગીએ છીએ, અને આ જ દોડાદોડ આપણને અશાંત રાખે છે, એમ એ સ્ત્રોત કહે છે.
તો પછી આ ચક્રમાંથી બહાર નીકળવાનો ઉપાય શું બતાવ્યો છે?
ઉપાય તરીકે વિપશના ધ્યાનની વાત કરવામાં આવી છે. એને વાસ્તવિકતાને જેવી છે તેવી જોવાની એક વૈજ્ઞાનિક બિન સાંપ્રદાયિક પદ્ધતિ તરીકે વર્ણવી છે.
એટલે કે એમાં શું કરવાનું હોય?
મુખ્ય કળા છે સમતા કેળવવાની, એટલે કે ઇક્વનિમિટી. સુખ હોય કે દુઃખ, ગમતું હોય કે અણગમતું, શરીરમાં કોઈ પણ સંવેદના થાય એના પ્રત્યે સમાન ભાવ રાખીને કોઈ પ્રતિક્રિયા આપ્યા વગર બસ એને જોયા કરવું.
અચ્છા.
અને એવું કરવાથી શું થાય કે મનના ઊંડા સ્તરે જે જૂના સંસ્કારો પડેલા છે, આપણી આદતો, આપણા પૂર્વગ્રહો, આપણા ડર, એ ધીમે ધીમે ઓગળવા માંડે છે. આ સ્ત્રોત મુજબ આ પુસ્તક મુખ્યત્વે લેખકની પોતાની ભારત ખાતેની 10 દિવસીય વિપશના શિબિરની અંગત ખૂબ કઠિન પણ આખરે પરિવર્તનકારી યાત્રાનું વર્ણન છે.
બહુ રસપ્રદ. હવે બીજા સ્ત્રોત તરફ જઈએ. એ પુસ્તકના મુખ્ય વિચારને કેવી રીતે રજૂ કરે છે? શું એ પણ વિપશના પર જ ભાર મૂકે છે?
ના, બીજો સ્ત્રોત થોડો જુદો અભિગમ રજૂ કરે છે. એ એમ કહે છે કે માનસિક શાંતિ એટલે વિચારો બંધ થઈ જાય એવું નથી.
તો પછી શું?
પણ એ એક ઊંડી, સજાગ, વર્તમાન ક્ષણમાં ટકેલી ચેતના કેળવવી એ છે. આ એક એવી જાગૃતિ છે જે આપણને જીવનની જે ગૂંચવણો છે, પડકારો છે, એનો સામનો સ્પષ્ટતા અને સમજદારીથી કરવા દે છે.
એટલે આ સ્ત્રોત કદાચ આધુનિક જીવનની જે સમસ્યાઓ છે, જેમ કે મનમાં સતત ચાલતી વાતો, પેલું મેન્ટલ ચેટર અને બહારના વિક્ષેપો, એના પર વધુ ધ્યાન આપે છે એમ લાગે છે.
બરાબર. એ કહે છે કે આ જે સતત માનસિક અશાંતિ છે ને, એ આપણી કુદરતી અવસ્થા નથી, પણ એક શીખેલી આદત છે અને તેને બદલી શકાય છે. આ સ્ત્રોત મુજબ પુસ્તક ખાલી ફિલોસોફી નથી આપતું, પણ મનોવિજ્ઞાન, ન્યુરોસાયન્સ અને રોજિંદા જીવનમાં ઉપયોગી થઈ શકે એવી વ્યવહારુ પદ્ધતિઓનું માર્ગદર્શન પણ આપે છે. એમ કહી શકાય કે એ માનસિક સ્થિરતા માટેનું એક વ્યાપક માળખું પૂરું પાડે છે.
તો આમ જુઓ તો એક બાજુ ઊંડી અનુભવજન્ય શિબિરની યાત્રા અને સંસ્કારોના શુદ્ધિકરણ પર ભાર છે, અને બીજી બાજુ જાગૃતિ કેળવવા અને તેને વિજ્ઞાન તથા દૈનિક જીવન સાથે જોડવા પર ભાર છે. લક્ષ્ય બંનેનું શાંત મન જ છે, પણ પહોંચવાની રીત અને ભાર અલગ અલગ છે. આ ભિન્નતા જ ખરેખર વિચારવા જેવી છે. ચાલો પહેલા સ્ત્રોતમાં જે વિપશ્યના યાત્રાનું વર્ણન છે એમાં થોડા ઊંડા ઉતરીએ. એક ભૂતપૂર્વ જાસૂસ, એમના માટે આ અનુભવ કેવો રહ્યો હશે? એમના માટે આ શોધકનો માર્ગ કેવો હતો?
હા, કલ્પના તો કરો, જે વ્યક્તિનું આખું જીવન જાસૂસી, એક્શન અને બહારની દુનિયાના વિશ્લેષણમાં ગયું હોય, એના માટે અચાનક અંદરની દુનિયામાં ડૂબકી મારવી એ કેટલું મોટું પરિવર્તન હશે.
ખરું ને?
સ્ત્રોત કહે છે તેમ બહારથી તો એ સફળ હતા, પણ અંદરથી એક ખાલીપો અનુભવતા હતા. પાવર, પૈસા, રોમાંચ બધું જ હતું કદાચ, પણ શાંતિ નહોતી. અને આ જ વસ્તુ એમને પૂર્વના દર્શન તરફ ખેંચી ગઈ, અને છેવટે એમણે નક્કી કર્યું કે ભારતમાં 10 દિવસની આ કઠોર વિપશ્યના શિબિરમાં જોડાવું. એમના જેવા શંકાશીલ મન માટે આ એક મોટો, કહી શકાય કે વિશ્વાસનો કૂદકો હતો.
અને શિબિરનો અનુભવ તમે કહ્યું એમ એને અગ્નિ પરીક્ષા જેવો ગણાવ્યો છે, શું થયું ત્યાં એવું?
હા, એ જરાય સહેલું નહોતું. શિબિરમાં નિયમો બહુ કડક હતા, જેમ કે સંપૂર્ણ મૌન પાળવાનું, કોઈની સાથે શારીરિક સંપર્ક નહીં, બહારની દુનિયાથી બિલકુલ અલગ થઈ જવાનું અને દિવસના લગભગ 10-12 કલાક ધ્યાન કરવાનું.
બાપરે.
પહેલા 3 દિવસ તો આનાપાન હતું, એટલે કે ફક્ત પોતાના આવતા જતા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું. કોલમેન માટે આ અત્યંત મુશ્કેલ સાબિત થયું. એમનું પેલું મર્કટ મન, મંકી માઇન્ડ જેને કહે છે, જે સતત વિચારવા અને અહીંથી તહીં કૂદકા મારવા ટેવાયેલું હતું, એ શાંત જ નહોતું થતું. વિચારોનો ધોધ વહેતો હતો, શરીરમાં પીડા થતી હતી, કારણ કે એક જ આસનમાં લાંબો સમય બેસવાનું હતું. કંટાળો આવતો હતો, શંકાઓ થતી હતી, આ બધું એમના પર હાવી થઈ ગયું હતું. એમને પહેલીવાર કદાચ અહેસાસ થયો કે પોતાના જ મન પર એમનો કેટલો ઓછો કાબુ છે.
પછી આગળ શું થયું? ચોથા દિવસે પેલી વિપશના શરૂ થઈ એમ?
હા, ચોથા દિવસે ધ્યાનની પદ્ધતિ બદલાઈ. હવે શ્વાસ પરથી ધ્યાન હટાવીને આખા શરીર પર જે સંવેદનાઓ ફરતી હોય, ગરમી, ઠંડી, દબાણ, ઝણઝણાટી, ખંજવાળ, પીડા, એ બધી સંવેદનાઓને નિષ્પક્ષ ભાવે, એટલે કે કોઈ પ્રતિક્રિયા આપ્યા વગર જોવાનું શરૂ થયું. આ જ હતી વિપશના.
અને એનો સિદ્ધાંત શું હતો?
સિદ્ધાંત એ હતો કે આપણું મન અજાગૃતપણે દરેક સંવેદના પર પ્રતિક્રિયા આપે છે, ગમતી સંવેદનાને પકડી રાખવાની કોશિશ કરે છે, અણગમતી સંવેદનાને દૂર ધકેલવાની કોશિશ કરે છે, અને આ જ તૃષ્ણા અને દ્વેષ આપણા દુઃખનું મૂળ છે. વિપશના આ પ્રતિક્રિયાની જે સાંકળ છે ને, એને તોડે છે.
અને પછીના દિવસો, જેને ઊંડી ડૂબકી અને સંસ્કારોનું તોફાન કહ્યું છે, એ કેવું હતું?
એ તબક્કો સૌથી તીવ્ર હતો. જેમ જેમ મન થોડું શાંત અને એકાગ્ર થતું ગયું, તેમ તેમ શરીર પર વધુ સૂક્ષ્મ સંવેદનાઓનો અનુભવ થવા લાગ્યો. પણ સાથે સાથે મનના ઊંડાણમાં જે વર્ષો જૂના સંસ્કારો દબાયેલા હતા, ભૂતકાળના આઘાત, ગુસ્સો, ભય, દુઃખ, પૂર્વગ્રહો, એ બધું સપાટી પર આવવા લાગ્યું. જાણે અંદર એક તોફાન મચી ગયું હોય એવું. શારીરિક પીડા પણ ચરમસીમાએ પહોંચી હતી. ઘણીવાર એમને ભાગી જવાનું પણ મન થયું, પણ કોલમેન ટકી રહ્યા. બધું જ સુખદ અને દુઃખદ એને સમતા ભાવે, એટલે કે સમાન ભાવે જોતા રહ્યા. અને આ પ્રક્રિયામાં જ તેમને અનિચ્છ એટલે કે અનિત્યતાનો સાક્ષાત્કાર થયો.
અનિત્યતા એટલે?
એટલે કે બધું જ બદલાઈ રહ્યું છે, કશું જ કાયમી નથી. ન સુખ, ન દુઃખ, ન પીડા. આ સમજ આવતા જ પેલી જૂની સંસ્કારોની પકડ ઢીલી પડવા લાગી.
અને અંતે દસમા દિવસે જ્યારે મૌન તૂટ્યું, ત્યારે એમણે શું અનુભવ્યું?
દસમા દિવસે મૌન પૂરું થયું અને પછી મિત્તા ભાવના એટલે કે મૈત્રી, કરુણા અને શુભકામનાઓનો અભ્યાસ શરૂ થયો. આટલા દિવસોની ઊંડી સફાઈ પછી શુદ્ધ થયેલા મનને સકારાત્મક ગુણોથી ભરવાની આ પ્રક્રિયા હતી. કોલમેને એક અભૂતપૂર્વ હળવાશ, સ્પષ્ટતા અને ઊંડી શાંતિનો અનુભવ કર્યો, જાણે તેમનો નવો જન્મ થયો હોય. આ અનુભવે તેમને સંપૂર્ણપણે બદલી નાખ્યા, એમ સ્ત્રોત કહે છે.
વાહ, આ તો થઈ એક સ્ત્રોત મુજબની અત્યંત ઊંડી અંગત યાત્રાની વાત. હવે બીજા સ્ત્રોત તરફ જોઈએ, જે સ્થિરતાના માળખાની વાત કરે છે. એ શાંત મનને કઈ રીતે સમજાવે છે?
હા, બીજો સ્ત્રોત થોડો વધુ બૌદ્ધિક અને કહી શકાય કે વૈજ્ઞાનિક અભિગમ રજૂ કરે છે. એ છે ને ચેતનાની સામગ્રી, એટલે કે આપણા વિચારો, લાગણીઓ, સંવેદનાઓ અને ખુદ ચેતના, એટલે કે એ અવકાશ કે જેમાં આ બધું આવે અને જાય છે, એ બંને વચ્ચેનો ભેદ સમજાવે છે.
એ કઈ રીતે?
એક સરસ રૂપક વાપરે છે, જેમ આકાશ છે એ વાદળો આવે કે જાય એનાથી અલિપ્ત રહે છે ને, તેમ આપણી મૂળભૂત ચેતના પણ વિચારો અને લાગણીઓના આવન જાવનથી અલિપ્ત રહી શકે છે. એટલે શાંતિનો અર્થ વિચારોને દબાવી દેવા એવો નથી, પણ આ મૂળભૂત સાક્ષીભાવવાળી જાગૃતિમાં સ્થિર થવું એ છે.
અને આમાં પેલું ન્યુરોસાયન્સ, મગજના વિજ્ઞાનની શું ભૂમિકા છે? શું ધ્યાન કરવાથી મગજમાં ખરેખર કોઈ ફેરફાર થાય છે?
હા, આ સ્ત્રોત મુજબ વિજ્ઞાન પણ હવે આ વાતની પુષ્ટિ કરે છે. ધ્યાનનો નિયમિત અભ્યાસ મગજમાં માપી શકાય એવા ફેરફારો લાવે છે. દાખલા તરીકે, આપણો જે પ્રી ફ્રન્ટલ કોર્ટેક્સ છે, જે આપણું કમાન્ડ સેન્ટર ગણાય અને નિર્ણય લેવા, ધ્યાન આપવા માટે જવાબદાર છે, તે વધુ મજબૂત બને છે.
અચ્છા.
અને એમિગડાલા, જે ભય અને તીવ્ર ભાવનાત્મક પ્રતિક્રિયાઓનું કેન્દ્ર છે, તે શાંત થાય છે. એટલે કદાચ આપણે એટલી જલ્દી ગુસ્સે નથી થતા કે ગભરાઈ નથી જતા. અને પેલું ડિફોલ્ટ મોડ નેટવર્ક, જે આપણું મન જ્યારે આમતેમ ભટકતું હોય ત્યારે સક્રિય હોય છે, એની પ્રવૃત્તિ પણ ઘટે છે. પકડ્યા વગર બસ સાક્ષીભાવે જોવાની જેવી તકનીકો પર ભાર મૂકે છે. અહીં મુખ્ય વાત નિયમિતતાની છે. જેમ આપણે રોજ કસરત કરીએ તો શરીર તંદુરસ્ત રહે, એમ રોજ થોડો સમય ધ્યાનનો અભ્યાસ કરવાથી મન સ્થિર અને સજાગ બને છે.
અને સૌથી મહત્વની વાત, આ સ્ત્રોત એમ કહે છે કે આ ફક્ત આંખ બંધ કરીને બેસી રહેવાની વાત નથી, પણ આ જાગૃતિને રોજિંદા જીવનમાં ઉતારવાની છે, દુનિયાથી ભાગવાની વાત નથી.
બિલકુલ. સ્થિરતા મેળવવા માટે કઈ જંગલમાં જવાની જરૂર નથી. આ સ્ત્રોતનો ભાર સંકલન એટલે કે ઇન્ટિગ્રેશન પર છે. આપણે જ્યારે કામ કરતા હોઈએ, લોકો સાથે વાત કરતા હોઈએ, કદાચ ટ્રાફિકમાં ફસાયા હોઈએ, દરેક પરિસ્થિતિમાં આપણે કેટલા સજાગ અને શાંત રહી શકીએ છીએ તે મહત્વનું છે. મતલબ કે આંતરિક શાંતિ અને બાહ્ય જીવન વચ્ચે એક સંતુલન સાધવાની વાત છે.
તો આ બંને દૃષ્ટિકોણોને જોયા પછી કેટલાક મુખ્ય સંદેશાઓ સ્પષ્ટ થાય છે. પહેલો અને કદાચ સૌથી મહત્વનો સંદેશ તો એ જ છે કે આપણા મોટાભાગના દુઃખનું કારણ બહારની પરિસ્થિતિઓ કરતાં આપણું પોતાનું અશાંત પ્રતિક્રિયાશીલ મન છે. આના પર તો બંને સ્ત્રોત સમજ છે, નહીં?
સાચી વાત છે. બીજો મુદ્દો જે મને મહત્વનો લાગ્યો તે છે અનુભવ વિરુદ્ધ માત્ર જાણકારી. પહેલો સ્ત્રોત તો સ્પષ્ટ કહે છે કે પુસ્તકો વાંચવા કે વાતો કરવા કરતાં જાતે અનુભવ કરવો એ વધુ પરિવર્તનકારી છે. બીજો સ્ત્રોત પણ વિચારવા કરતાં જાગૃત રહેવાના મહત્વ પર ભાર મૂકે છે.
અને પછી આવે છે પેલી સમતા, સોર્સ વન, અથવા ભાવનાત્મક પ્રભુત્વ, સોર્સ ટુ. આમ જુઓ તો બંનેનો અર્થ લગભગ સરખો જ છે કે જીવનમાં જે સુખ દુઃખ સફળતા નિષ્ફળતા આવે એને બહુ વળગી રહ્યા વગર સ્થિર રહીને જોવાની ક્ષમતા કેળવવી. અનિત્યતાની સમજ કે બધું બદલાતું રહે છે એ આપણને મુક્ત કરે છે.
હા, અને આ સ્થિતિ કંઈ એમ જ નથી આવી જતી, એના માટે શિસ્ત જરૂરી છે. ભલે તે પેલા વિપશ્યના શિબિરના કડક નિયમો હોય કે પછી રોજિંદા જીવનમાં નિયમિત અભ્યાસની વાત હોય, શિસ્ત વગર આંતરિક સ્વતંત્રતા મળવી મુશ્કેલ છે.
અને અંતે બંને વાત પર ભાર મૂકે છે કે આ માર્ગો સાર્વત્રિક છે અને બિનસાંપ્રદાયિક છે. વિપશ્યના કોઈ ધર્મ નથી, પણ મનનું વિજ્ઞાન છે. અને બીજો સ્ત્રોત તો વિજ્ઞાન અને અધ્યાત્મનું સીધું સંકલન જ રજૂ કરે છે. એટલે કે આ પદ્ધતિઓ કોઈ પણ ધર્મ કે પૃષ્ઠભૂમિની વ્યક્તિ અપનાવી શકે છે.
બરાબર. અને ગુજરાત કે ભારતના આપણા રોજિંદા જીવનમાં આ બધું કેટલું ઉપયોગી થઈ શકે? તણાવ ઘટાડવા માટે, કામમાં ધ્યાન વધારવા માટે, સંબંધો સુધારવા માટે, ઘણું બધું છે.
આખી ચર્ચામાં કેટલાક વિચારો એવા છે જે મનમાં સીધા ચોંટી જાય. જેમ કે પહેલા સ્ત્રોતમાંથી પેલું વાક્ય, વાસ્તવિકતા જેવી છે તેવી જુઓ, જેવી તમે ઈચ્છો છો તેવી નહીં. કેટલી સીધી પણ કેટલી ઊંડી વાત છે આ.
બિલકુલ. એ સ્વીકાર ભાવ શીખવે છે. અને એ જ સ્ત્રોતમાંથી પેલો બીજો વિચાર કે મન અને શરીર સતત સંવાદમાં છે. વિપશના આ સાંકળને સંવેદનાના સ્તરે તોડે છે. આ તો જાણે આખી પ્રક્રિયાનું હાર્દ સમજાવી દીધું કે આપણે કેવી રીતે આપણી પેલી પ્રતિક્રિયાશીલ આદતોમાંથી બહાર આવી શકીએ.
અને બીજા સ્ત્રોતમાંથી પેલું શાંત મન ખાલી નથી, પણ ભરેલું છે જાગૃતિ, હાજરી અને શક્યતાઓથી. આ શાંતિને એક સકારાત્મક જીવંત અવસ્થા તરીકે રજૂ કરે છે, નહીં કે કંઈક નિષ્ક્રિય કે શૂન્ય જેવું. આ મને બહુ ગમ્યું.
અને પેલું પણ કેટલું સરસ છે, ધ્યાન એ ચેતનાનું ચલણ છે. આપણે તેને કેવી રીતે ખર્ચીએ છીએ તે આપણા અનુભવની સમૃદ્ધિ નક્કી કરે છે. મતલબ કે આપણું ધ્યાન, આપણી જાગૃતિ ક્યાં છે એ જ આપણા જીવનની ગુણવત્તા નક્કી કરે છે. આ બધા વિચારો ખરેખર આપણને આપણા મન સાથેના સંબંધ વિશે નવેસરથી વિચારવા પ્રેરે છે. તો આ બધું જાણ્યા પછી સવાલ એ થાય કે આ બધી વાતોને જીવનમાં ઉતારવી કઈ રીતે, રોજબરોજની જિંદગીમાં.
બંને સ્ત્રોતોમાંથી જે બુદ્ધ મળે છે એ ખરેખર ખૂબ વ્યવહારુ છે. હા, જેમ કે આપણી લાગણીઓ પર કાબુ મેળવવા અને તણાવ ઘટાડવામાં. ઘણીવાર ગુસ્સો આવે કે ચિંતા થાય ત્યારે આપણે તરત જ કંઈક બોલી દઈએ છીએ કે કરી દઈએ છીએ. એને બદલે કદાચ એક ક્ષણ થોભીને પોતાની અંદર શું થઈ રહ્યું છે, શ્વાસ કેવો ચાલે છે, ધબકારા કેવા છે, શરીરમાં શું સંવેદના થાય છે એ જોવાનો પ્રયાસ કરવો. આ નાનકડો પોઝ પણ ક્યારેક મોટો ફરક લાવી શકે છે.
સાચી વાત. અને વ્યસન કે કોઈ ખરાબ આદત છોડવામાં પણ આ મદદરૂપ થઈ શકે. પહેલા સ્ત્રોતની રીતે સમજીએ તો કોઈ પણ તૃષ્ણા એટલે કે ક્રેવિંગ એ પણ એક સંવેદના જ છે, નહીં? હવે એને દબાવવા કે એના પર પ્રતિક્રિયા આપવાને બદલે જો એને માત્ર જોતા શીખીએ તો કદાચ એની પકડ ઢીલી પડી શકે છે. પછી ભલે તે સિગારેટ પીવાની તલપ હોય કે પછી ફોન વારંવાર જોવાની આદત હોય.
અને ધ્યાન અને એકાગ્રતામાં વધારો એ તો દેખીતો ફાયદો છે જ, જે અભ્યાસમાં અને કામકાજમાં બંનેમાં ઉપયોગી છે. પણ મને લાગે છે કે સંબંધ તો સુધારવામાં પણ આનો મોટો ફાળો હોઈ શકે. જ્યારે આપણે પોતાના મનની ઉથલપાથલને થોડું સમજતા થઈએ ત્યારે કદાચ બીજાની સ્થિતિ પ્રત્યે વધુ સહાનુભૂતિ કેળવી શકીએ છીએ. અને ઓછી પ્રતિક્રિયા આપીએ તો સંવાદ પણ સારો થાય.
ચોક્કસ. અને બીજો સ્ત્રોત જે રીતે નેતૃત્વ, સર્જનાત્મકતા અને પેલું વાલીપણા જેવા ક્ષેત્રોમાં પણ સ્થિર મનના ફાયદા ગણાવે છે તે પણ બહુ મહત્વનું છે. શાંત અને સ્પષ્ટ મન હોય તો વધુ સારા નિર્ણયો લઈ શકાય, મુશ્કેલ પરિસ્થિતિઓને વધુ સારી રીતે સંભાળી શકાય અને બાળકો હોય કે ટીમ હોય એમની સાથે વધુ ધીરજ અને સમજણથી વર્તી શકાય.
આખી ચર્ચા પછી મારા માટે સૌથી મહત્વની વાત એ ઉભરી આવે છે કે ભલે લેખક વિશે કે પછી શાંતિ સુધી પહોંચવાના માર્ગ વિશે સ્ત્રોતોમાં મતભેદ હોય, પણ અંતિમ સત્ય તો એ જ લાગે છે કે શાંતિ આપણી અંદર જ છે. એક બહારની પરિસ્થિતિઓ બદલવાથી નથી મળતી, પણ આપણી અંદરની સ્થિતિ અને આપણો દ્રષ્ટિકોણ બદલવાથી મળે છે. પછી ભલે તે વિપશના જેવા ઊંડા, ક્યારેક કઠિન અનુભવથી હોય કે પછી જાગૃતિ અને વિજ્ઞાનની સમજથી હોય, રસ્તો ગમે તે હોય, મંઝિલ અંદર જ છે.
અને મારા માટે સૌથી રસપ્રદ મુદ્દો એ રહ્યો કે કેવી રીતે બે સાવ જુદા લાગતા માર્ગો, એક ભૂતપૂર્વ જાસૂસની કઠિન તપસ્યા અને બીજો ક્લિનિકલ સાયકોલોજીસ્ટનો વૈજ્ઞાનિક અભિગમ, બંને એક જ લક્ષ્ય એટલે કે આંતરિક શાંતિ તરફ દોરી જાય છે, એ બતાવે છે કે આ શોધ કેટલી સાર્વત્રિક છે.
બરાબર.
એક માર અનુભવની તીવ્રતા પર ભાર મૂકે છે, બીજો સમજણ અને રોજિંદા જીવનમાં સંકલન પર. કદાચ બંનેમાં સત્ય રહેલું છે, બંનેનું પોતાનું મહત્વ છે.
ખરેખર આ સ્ત્રોતો આપણને એ જ યાદ અપાવે છે કે શાંતિ ક્યાંક દૂર નથી, પણ અહીં આ ક્ષણે આપણી અંદર જ ઉપલબ્ધ છે. શરત એટલી જ કે આપણે તેને શોધવા અને કેળવવા માટે તૈયાર હોઈએ. કદાચ શ્રોતાઓ માટે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે એમના માટે આંતરિક શાંતિનો કયો માર્ગ વધુ આકર્ષક કે સુસંગત લાગે છે. શું તે ઊંડી અનુભવજન્ય યાત્રા છે કે પછી જાગૃતિ અને સમજણનો સંકરિત અભ્યાસ, અથવા કદાચ બંનેનો સમન્વય જ સાચો જવાબ હોય. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.